તારીખ 28/7/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 326 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 155
આરાધના કે સમય નહીં, પણ એ વાત આરાધના સમયે નથી. આથી ચોખ્ખી જે સંશોધનના કાળે જે પ્રકારે પ્રવૃત્તિ છે તે આરાધનની પ્રવૃત્તિ નથી, અને આરાધનની જે પ્રવૃત્તિ છે ત્યારે સંશોધનની પ્રવૃત્તિ નથી. કેવા કે અનુભવ તો પ્રત્યક્ષ કાળ છે, જ્યારે અનુભવ થાય છે ત્યારે અતિન્દ્રિય જ્ઞાનમાં, પ્રત્યક્ષ જ્ઞાનમાં, અપરોક્ષ જ્ઞાનમાં, સહજ પ્રત્યક્ષ એવું આત્મસ્વરૂપ અનુભવ ઉચર થાય છે, એ આરાધનનો કાળ છે. અથવા ત્યારે શુદ્ધાત્મા પરમાત્મા સાક્ષાત ઉપાધિ એમ કહેવામાં આવે છે. પરમાત્મા પ્રકાશમાં એ સ્વરૂપ લીધું છે. ત્યાં આત્મા આત્માને ક્યારે ઉપાધિ છે એ ઉપાધિનો પ્રકાર ચાલે છે. આત્મા આત્માને ક્યારે ઉપાધિ છે કે નિર્વિકલ્પ સમાધિના કાળે આત્મા આત્માને ઉપાધિ છે, આ વિષય જ્યાં સુધી વિચાર કરે છે વિકલ્પના કે આવો આત્મા ઉપાધે છે, ત્યાં સુધી હજી ખરેખર ઉપાદેયતા ગણવામાં આવતી નથી. ખરેખર ઉપાદેયતા ત્યારે ગણવામાં આવે છે કે જ્યારે એની સાથે અભેદ ભાવે એનું આરાધન કરે છે, ત્યારે ખરેખર આરાધના કહેવાય છે ને ત્યારે એની ઉપાદેયતા. અનુવાદ સિદ્ધાંત કૈલાસચંદ્ર શાસ્ત્રી વારાણસી. जब तत्व की खोज की जाती है तो उस समय युक्ति की उपयोगिता होती है. अपनी बुद्धि तर्क और आगम के द्वारा उस समय तत्व को खोजने का पूरा प्रयत्न करना चाहिए. बुद्धि द्वारा, तर्क द्वारा और आगम द्वारा तत्व ने खोजवाना पूरा प्रयत्न करना चाहिए. और जब तर्क और आगम के द्वारा तत्व को जान लिया जाए तो उसकी प्राप्ति के लिए प्रयत्नशील होना चाहिए. जयरे निश्चय थाय त्यारे प्रयत्न उपजवन वही समय आराधना का होता है. पुरुषार्थ है आराधना. इस आराधना के द्वारा मुक्ति युक्ति और आगम से जानने हुए तत्व का साक्षात्कार किया जाता है. वह समय युक्ति और तर्क के प्रयोग का नहीं है. જ્યારે સંશોધનનો કાળ છે, નિર્ણય કરવાનો કાળ છે, ત્યારે તર્ક અને આગમનો પ્રયોગ છે, યુક્તિનો પ્રયોગ છે. પણ આરાધનનો કાળ છે ત્યારે તર્ક અને યુક્તિનો પ્રયોગ હતો નથી. યુક્તિ ઓર તર્ક તો પરાશ્રિત હોને છે, પરોક્ષ હોતે હૈ, કિંતુ અનુભૂતિ આ સાક્ષાત્કાર પર પ્રત્યક્ષ હૈ. પ્રત્યક્ષ કે લીધે પરાશ્રિત પરોક્ષ ની આવશ્યકતા હી નહીં હૈ. પ્રત્યક્ષ અનુભવ માટે પરાશ્રિત જે પરોક્ષ યુક્તિ અને આગમ છે એની આવશ્યકતા નથી. એનાથી પર છે આ ભૂમિકા. અથવા તત્વ કી ખોજ કે લીધે ઉસકો સમજને કે લીધે વ્યવહાર નહીં ઉપયોગી હૈ. अतः उस काल में उसके द्वारा वस्तु का स्वरूप का विश्लेषण करके उसे अच्छी तरह समझना चाहिए. और जब समझ लिया जाए तो स्वानुभूति के द्वारा उस नाथ तत्व का साक्षात्कार करने का प्रयत्न करना चाहिए. इसी से स्वानुभूति को शुद्ध नयात्मक कहा है. स्वानुभूति का ही काल है, युक्ति या तर्क का काल नहीं है. यही बात समय साल पर 9 में अमृतचंद्र जी ने कही है कि शुद्धने के विषयभूत आत्मा का अनुभव होने पर नए निक्षेप प्रमाण सब विलीन हो जाते हैं. नए अस्तमेति प्रमाण और प्रमाण अस्त थाय नए क्या पैदा जाए उदयती परमात्म तत्व के विचार काल में ही प्रमाण निरीक्षित की उपयोगिता है, किंतु अनुभूति काल में तो प्रमाण निरीक्षित के द्वारा ही शुद्धात्म स्वरूप के दर्शन हो जाते हैं। अतः युक्ति का काल भिन्न है और अनुभूति का काल भिन्न है। युक्ति के काल में अनुभव अनुभूति नहीं होती और अनुभूति के काल में युक्ति की आवश्यकता ही नहीं रहती। आत्मा का ध्यान करने वाले की आंतरिक सामग्री बाहरी सामग्री में आंतरिक सामग्री प्रत्यक्षता का स्वरूप तथा उसके ग्रहण का उपाय बताते हैं। स्वसंवेदन के द्वारा गलित हुआ आत्मा ध्यान में प्रत्यक्ष रूप से झलकता है। स्वसंवेदन की ग्रहण से जो आत्मा ध्यान में प्रत्यक्ष रूप से झलके है वह श्रुत ज्ञान के अधीन है। और श्रुत ज्ञान लक्ष्य और लक्षण से होता है या लक्ष्य आत्मा है। तो आत्मा अपने ज्ञान दर्शन आदि गुणों के साथ ध्येय अथवा ध्यान करने योग्य है। उस आत्मा का लक्षण चेतना या उपलब्धि है, वह चेतना दर्शन और ज्ञान रूप है। दर्शन ज्ञान चेतना लक्षण की लक्ष्य स्वरूप आत्मा स्वसंवेदन द्वारा ध्यान में झलके अथवा अनुभव गोचर था। सर्वज्ञ कहे छे के अमे तो सर्वज्ञ छे, प्रगटपणे अमे सर्वज्ञ छे, એટલું નહીં તારા પેટમાં પણ સર્વજ્ઞ પદ પડ્યું છે। માતાના પેટમાં બાળક છે ને એનો જન્મ થાય છે, એમ સર્વજ્ઞ પદનો સર્વજ્ઞ પર્યાયનો જન્મ કેમ થાય છે કે એ આત્માના પેટમાં પડેલું છે। સ્વભાવમાં અનંત સર્વજ્ઞની કેવળ જ્ઞાનની અનંત દશાઓ ભરેલી છે। કેટલી લાખ કરોડ અબજ સંખ્યાત અસંખ્યાત નહીં, અનંત કેવળ જ્ઞાનની અનંત સમયની કેવળ જ્ઞાનની દશા સર્વજ્ઞ સ્વભાવી આત્માના પેટમાં પડેલી છે। એટલે સર્વજ્ઞ એમ કહે છે કે અમે તો પ્રગટ સર્વજ્ઞ થયા, પણ તું ભલે અત્યારે તારી અવસ્થામાં સર્વજ્ઞ પણ ન હો, પણ તારા પેટમાં તારી શક્તિના પેટમાં તારી શક્તિના પેટમાં અનંત સર્વજ્ઞની દશા પડી છે એટલે આખે આખ સર્વજ્ઞ પદ પડેલું છે. જે પદ અમને પ્રગટ છે એવું સર્વજ્ઞ પદ કાર્ય શક્તિમાં રહેલું છે એનો આદર કર એમ કહે છે. એની એની ઉપાધિ કર અને એનું આરાધન કર, સ્વભાવનું આરાધન કર, સર્વજ્ઞ સ્વભાવનું આરાધન કર. એ તું છો એ તારું સ્વરૂપ છે, એ સિવાય તું ક્યાંય નથી ને ક્યાંય તારું સ્વરૂપ નથી. મમત્વ કરાવે છે, પોતામાં પોતાનું મમત્વ નથી તેથી, નહીતર તો ખરેખર તો પોતાનું મમત્વ શું કરાવવું? પોતાનું જે પોતાનું છે એમાં એનું શું મમત્વ કરાવવું? પણ બીજે મમત્વ કરે છે, શરીરમાં મમત્વ કરે છે, બીજી બહારની ચીજોમાં મમત્વ કરે છે, મકાન આબરૂ પૈસામાં મમત્વ કરે છે. એને એમ કહે છે, ભાઈ તારામાં તારા ખજાને ખોટ નથી. અમે સર્વજ્ઞ થઈને તને કહીએ છીએ કે તું પણ અમારી જાતનો, અમારા જેવો, જાતિ સ્વભાવે અમારા બિલકુલ અમારા જેવો સર્વજ્ઞ સ્વરૂપે છો. અંતરમાં એનો પરમ આદર કર તો એમાં અમારા જેવા અનંતા સર્વજ્ઞનો આદર આવી ગયો. એ સર્વજ્ઞનો નહીં પણ અનંત સર્વજ્ઞનો આદર આવી ગયો. આપણે એમ કહીએ છીએ અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું આ શાસન વર્તે છે, એમનો આપણા ઉપર ઉપકાર છે. એ કોઈ એક વ્યક્તિગત વાત નથી, ખરેખર એ એક મહાવીર સ્વામીને લગતી એક વ્યક્તિગત વાત નથી, એક સર્વજ્ઞના આદરમાં અનંત સર્વજ્ઞનો આદર છે. આમ એ વ્યવહારે નિશ્ચય પોતાના એક સર્વજ્ઞ સ્વભાવના આદરમાં અનંત સર્વજ્ઞનો આદર છે. ગતિમાં ચકલા, દેડકા, માછલા, અજગર, સર્પ, વાઘ, ગરુ, સિંહ, ઘોડા, હાથી, ગાય આ બધા સંઘ પંચેન્દ્ર પ્રાણી છે. વાંદરા, કેટલા પશુ પક્ષીઓ આજે મોટા ભાગના મોટા ઉડતા જોવાય છે, બધા મનવાળા પ્રાણી છે. ચકલા, કાગડા, કબૂતર, બધા મોર, કેમ કે એને ખબર પડે છે, મનથી એને સમજાવી શકાય, ટ્રેન કરે છે એનું. શું ના ઓલા કવર ખેંચાવે છે, ચકલા થાય ને બુદ્ધિશ ભાગના કવર ખેંચાવે છે, ઉડીને જાય છે, બહાર ઉભાડે છે, બહાર આવે કવર ખેંચી આપણી પાછું ચાલી જાય. સંદેશો મોકલતા પ્રાણી એની દેવગુરુ શાસ્ત્ર ના સ્વરૂપ ની ક્યાં ખબર છે? સર્વજ્ઞ દેવ વ્યવહારે કેવા હોય એની ક્યાં એને ખબર છે? પણ એને જ્ઞાન લક્ષણ થી બેહદ જ્ઞાન સ્વભાવ, અનંત જ્ઞાન સામર્થ, એના ઉપરથી અંતર નો સર્વજ્ઞ દેવ આત્મા આવે છે. આમ પોતાનું સર્વજ્ઞ સ્વરૂપ જ્યાં એને જાણ્યું ને એનો આદર થયો, એને ઉપાધિ કર્યું, એનું આરાધન થયું, એ સમ્ય દ્રષ્ટિ થયો. તિરીચ નથી, દેવ છે, તિરીચ નથી પણ એ દેવ છે એમ કહે છે. ગણધરદેવ એમ કહે છે કે એ દેવ છે. અચ્છા ગાથા છે, રત્નકરણ લિખાવ ગાથા, એ દેવ છે. કોયું એનું ગમે તે હોત, વિંતનું હો, મનુષ્યનું હો, ભેડ ભંગી ચાંડાળનું હો, જરૂર નથી કે જૈનના કુળમાં કેમ ભૂમ્યો નહીં, એ કોઈ એની ત્યારે એ આવશ્યકતા છે નહીં. એ બધો એ પ્રકારે જન્મ થવો એ તો પુણ્યયોગ હતો. આ તો પુણ્યથી પર એવી આ ભૂમિકા છે, પુણ્યથી આ પર ભૂમિકા છે, જેની સાથે એની અપેક્ષા નથી. એવી જ્યાં પોતાના અંતર સર્વજ્ઞ સ્વરૂપનો આદર કરે છે તેજ ગતિમાં રહેલા જીવે પણ સાક્ષાત જૈન પણ પ્રગટ કર્યું. એ સાચો જૈન છે અને એણે અનંતા સર્વગુણોને એ માને છે. એ ખરેખર અનંતા સર્વગુણોને માને છે અને રાગમાં અને પુણ્યના વિકલ્પને માનનારો સર્વગ્નને માનતો નથી, રાગને માને છે, અપવિત્ર કષાયને માને છે, પવિત્ર સર્વજ્ઞ સ્પદને માનતો નથી. ભલે નમો અરિયંતા બોલે પણ એ સર્વજ્ઞને માનતો નથી. આવું છે, નમો અરિયંતાનું બોલે ને નથી માનતો કે હા નમો અરિયંતાનું બોલે છતાં ધરાર માનતો નથી એમ છે. આમ સર્વજ્ઞ કહે છે, સર્વજ્ઞના મુખ્ય ગુલાબી વાત કરી છે. એનો અર્થ એ છે કે અંદરમાં શક્તિ સ્વરૂપે જે સર્વજ્ઞ પદ હયાત છે, મોજૂદ છે, એના પ્રત્યે પરિણામ ઢળવા જોઈએ, પરિણામ એના પ્રત્યે મળવા જોઈએ, એ એનો આદર છે અને એ એનું આરાધન છે. એ સિવાય બીજું છે એમાં બીજાનો આદર છે, બીજાનું અન્ય તત્વનું હે તત્વનું આરાધન છે. હે ઉપાદેયના દ્રષ્ટિકોણથી જોઈએ તો એ પોતાનો સર્વજ્ઞ સ્વભાવ જ ઉપાદેય છે, બાકી અન્ય સમસ્ત હે છે, સમસ્ત હે છે, કોઈ એમાં બાકી રહેતું નથી. 324 325 ભગવાન જેના હૃદયમાં બિરાજે છે તેનું ચૈતન્ય શરીર રાગ દ્વેષ રૂપ કાટ વગરનું થઈ જાય છે. જેમ લોઢાને કાટ એ એની મલિનતા છે, પાણીમાં દીપક સેવા થાય એની મલિનતા છે, અગ્નિને ધુમાડો થાય એની મલિનતા છે. માળાને પ્રકાશ ન હોય, અગ્નિમાં પ્રકાશ હોય, ધુમાડાથી અનાજ પાકે નહીં, હોય ધુમાડાથી ન પાકે, અગ્નિથી પાકે, એમ રાગ દ્વેષથી આત્માનું હિત ન થાય, આત્માને સુખ ન મળે, એનાથી એને દુઃખ થાય, એ અપવિત્ર અને મલિન પરિણામ છે. આત્મા જે ચૈતન્ય શરીરી છે એને રાગ દ્વેષ રૂપ મલિનતા રૂપી કાટ છે, એ ત્યારે કાટનો નાશ થાય છે કે જેના હૃદયમાં અંતરંગમાં ભગવાન બિરાજે છે. ભગવાન બિરાજે છે એ વાત નથી, વિષય પરમાત્માનો હૃદયનો વાસ છે. ખરેખર એ અંતરંગ એટલે આત્માનું અંતરંગ શ્રદ્ધાન, અંતરંગ જ્ઞાન, અંતર વળેલા જે પરિણામ, એમાં જેને પોતાનું ભગવંત પદ સર્વજ્ઞ પદ એ સ્થાપ્યું કે આ હું છું, આવો હું છું, એવું જેના શ્રદ્ધા જ્ઞાનમાં આવ્યું એના હૃદયમાં ભગવાન વિરાજમાન થયા. દ્રષ્ટિ એમ કહે છે કે અમારા હૃદયમાં પરમાત્મા બિરાજે છે, અમારા હૃદયમાં ભગવાન બિરાજે છે. જ્યાં ભગવાન બિરાજે ત્યાં સર્વત્ર પવિત્રતા હોય છે, ત્યાં મલિનતા આવી શકતી નથી. જે પવિત્રતાનો પુંજ છે, જેમ સૂર્ય પાસે અંધકાર આવી શકતો જ નથી, ઉપજી શકતો નથી, આવી શકતો નથી, એમ પવિત્રતાનો પુંજ જે આત્મા છે એની પાસે રાગ મલિનતા ઉપજી શકતી નથી ને આવી શકતી નથી. જેના હૃદયમાં ભગવાન બિરાજે છે એના હૃદયમાં રાગ દ્વેષની મલિનતા નથી. એના પરિણામ રાગ દ્વેષ કરુપ કાઢ વગર થઈ જાય છે. એનું ચૈતન્ય શરીર છે, ચૈતન્ય એના ચૈતન્યના પરિણામ પણ રાગ દ્વેષ વિનાના થઈ જાય છે, પવિત્ર પરિણામ થઈ જાય છે. બહારમાં કોઈ ફળકતો હારો હોય ને શેઠિયો કોઈ માણાને પાવર ફાટે છે, અમારે હવે વાંધો નથી. અહીંયા કહે છે કે તારા ઘરમાં ભગવાન બિરાજે છે, હવે તારે હું કોની જોઈ છું બરાબર. એની જે ઊંચ છે સમ્યક દ્રષ્ટિને એ આધાર શિલા છે, આધાર સ્તંભ છે. આધાર લેવાની ભૂમિકા પોતાનું સર્વજ્ઞ પદ છે, પછી એને જગતમાં કોઈની તમામ નથી. ચૈતન્ય શરીર એટલે એનું પરિણમન છે, એ રાગ દ્વેષ વગરનું થઈ જાય છે. સાધક જીવના શ્રદ્ધા જ્ઞાનમાં ભગવાન બિરાજે છે, જેના હૃદયમાં બિરાજે છે એટલે જે અંતરમાં ભગવંતનું સર્વજ્ઞ પદનું આરાધન કરે છે ત્યાં એનું બિરાજમાન પણ છે તો બધાને, પણ જે માનતો નથી ને સ્વીકારતો નથી એને હોવા છતાં નહીં હોવા બરાબર છે. એ તો પ્રતિક્ષણે દીનતા કરે છે કે મને આ જોઈએ, મને આ જોઈએ, મને આ જોઈએ, મને આ જોઈએ, એવી દીનતા કરે છે. એ તો ખરેખર અંતરના સર્વજ્ઞ પદનો અનાદર કરે છે, એ જળ રસકણોનો આદર કરે છે, જળ ભાવોનો પણ આદર કરે છે, રાગ દ્વેષનો જળ ભાવનો આદર કરે છે, જે આત્માના તિરસ્કાર કરનારા છે એનો આદર કરે છે અને પોતાનો તિરસ્કાર કરે છે. નવાણો એટલે વાળ ચોરવાની તો સંવાદ, પણ આ તો પરમાણુ ને ચોરવાની વાત છે. પરમાણુ સંસ્કરણ તેની અનંત પર્યાય ને ચોરવાની વાત છે. એમ કહે છે કે અમે આનું કરી લઈએ, અમે આનું કરી લઈએ, અમે બીજાનું ભલું કરીએ, દયાને નામે બીજાની રક્ષા કરીએ, બીજાનું પાલન કરીએ, પોષણ કરીએ, મદદ કરીએ. કહે છે કે એક પર્યાયને બીજી પર્યાયની સહાય નથી, ત્યાં તે તો અનંતી પર્યાયને સ્વતંત્રતાનો વિષય લીધો છે. એક બાળ ચોરવાની તો સુવાર બાળપણ એમ કહે છે કે અનંત પરમાણુ નો સ્કંદ છે, વાળ છે તો અનંત પરમાણુ નો સ્કંદ છે. કોઈ એમ કહે કે વાળ ને હલાવો એમાં શું, અમે તો મોટા મોટા પર્વતો ને હલાવી નાખીએ, આ ટ્રેન જાય છે ને બીજા પાસે, પર્વતો ને ખૂબી નાખીએ ને પર્વતો ને હલાવી નાખીએ. કહે છે કે એક વાળ ને તું હલાવી શકતો, પણ આ તો પરમાણુને ચોરવાની વાત છે. અનંત પરમાણુને તે ક્યાં એક પરમાણુને પણ શું કાંઈ અડી શકતો નથી, એક પરમાણુની એક પર્યાયને પણ શું ફેરવી શકતો નથી. સારી પહોંચ કેવી રીતે છે અને ભાવ થાય છે, ચૈતન્ય પરિણામી, ચૈતન્ય સ્વરૂપી અને પરિણામ થાય છે, પરિણામી ને પરિણામ થાય છે છે, તો એ પરમાણુ ને તો અનંતિ પર્યાય છે, અનંતિ પર્યાય થવાની, એ અનંતિ પર્યાય ને તો સારી કરવા માંગે છે. એ છે કે એક પર્યાય ને બીજી પર્યાય ની સહાય નથી, કોઈ એક પર્યાય ને બીજી પર્યાય ની સહાય નથી, પછી એક પદાર્થ ની પર્યાય ને બીજા પદાર્થ ની પર્યાય ને સહાય મળે એ તો ઘણી દૂર ની વાત છે, પણ એક ને એક પદાર્થ માં એક પર્યાય ને બીજી પર્યાય ની સહાય નથી. પ્રત્યેક પર્યાય નું ઉપયોગ તે કાળે બિલકુલ સ્વતંત્ર થાય છે, આવર્તન સ્વરૂપ છે. આ તો એક પદાર્થ નું વિજ્ઞાન એવું છે કે જો એનું જેમ છે તેમ જ્ઞાન કરવામાં આવે તો એને રાગદ્વેષ કરવાનો પ્રસંગ નથી, અવસર નથી, અવકાશ નથી. આ પરિસ્થિતિ આમાંથી ઉભી થાય છે. વસ્તુના સ્વરૂપ જ્ઞાન ને અને વિતરાગતા ને સિદ્ધ સંબંધ છે આમ કે છે, અને રાગ દ્વેષ ને વસ્તુના અજ્ઞાન સાથે સંબંધ છે. વસ્તુના સ્વરૂપ ના અજ્ઞાન સાથે રાગ દ્વેષ ને સંબંધ છે આમ છે ખરેખર. વિજ્ઞાન ને અને નિર્દોષતા ને અથવા સાચા જ્ઞાન ને સિદ્ધો સંબંધ, કેમ કે જેવું વસ્તુનું સ્વરૂપ એવું એનું જ્ઞાન, અને જેવું એવું જ્ઞાન એમ જ્ઞાન થતા એનો નિષ્કર્ષ એની ફલશ્રુતિ શું આવ્યું કે વિતરાગતાથી નિર્દોષતા વિરાગ દોષનો નાશ થયો, દુઃખનો નાશ થયો અને સુખની ઉત્પત્તિ થઈ, એ પ્રકાર છે. અત્યારે લોકો વૃદ્ધિ અને રીત રિવાજમાં માનવા તૈયાર નથી, ખાસ કરીને વર્તમાન યુગમાં નવું હોય જેને કહેવામાં આવે છે, યુવાન માણસો છે ત્યારે જે બૌદ્ધિક વ્યવસાયમાં પડ્યા છે, બુદ્ધિજીવી જેને કહેવામાં આવે છે, એ માણસો એમ કહે છે કે અમે અંધશ્રદ્ધામાં પડવા માંગતા નથી. ધર્મના ક્ષેત્રોમાં સંપ્રદાયોમાં જ્યાં અંધશ્રદ્ધા ચાલે છે અમને એનો ધિકાર આવે છે, એવી અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. અહીંયા કહે છે કે ભાઈ વિજ્ઞાનને તો તું માને છો તો એમાં એ તૈયાર થઈ જાય, એ વાત બરાબર છે. વૈજ્ઞાનિક રીતે માનવું જોઈએ તો કહે છે અહીંયા તો શરૂઆત એનો પાયો જ વિજ્ઞાન છે. આ જે જૈન દર્શનનું તત્વજ્ઞાન છે એ વસ્તુના સ્વરૂપનું વિજ્ઞાન જ છે, બીજું કાંઈ નથી. આપણે ત્યાં બહુ શરૂઆતનું પ્રકાશન અત્યારે મળતું નથી. વસ્તુ વિજ્ઞાન સાર વિજ્ઞાન પુસ્તક, એમાં ગુરુદેવશ્રીના પ્રવચનો હતા, કાર્તિકેયાનું પ્રેક્ષણ કરવું અત્યારે યાદ નથી, શરૂ કરવાની માહિતી એનું નામ જ એવું હતું, વસ્તુ વિજ્ઞાન સાર. વસ્તુનું જે વિજ્ઞાન છે એનો સાર શું, એનો નિષ્કર્ષ શું, કે પદાર્થની અને પદાર્થના પ્રત્યેક સમયની એક એક સમયની અવસ્થાની સ્વતંત્રતા છે. એ સ્વતંત્રતા જો સંમત થાય, એ સ્વતંત્રતા તને જ્ઞાનમાં બેસે, કોઈ પર પદાર્થ પ્રત્યે કોઈ પર પદાર્થની અવસ્થા ફેરવવાનો રાગ અથવા દ્વેષ અથવા વ્યામોહ છે એ ખલાસ થાય છે, એ વાત અમારે ધ્યેય છે. અને એની સ્વતંત્ર પર્યાયો તારે આધીન નથી, એટલે એ બાજુનું ખેંચાણ બંધ થાય છે. એ બાજુનું ખેંચાણ બંધ થતા એને દુઃખ બંધ થાય છે, અને એના જ્ઞાનાદી જ્ઞાન અને સુખ આદિ ગુણ છે એ ખીલવા માંડે છે, ઉઘડવા વિકસવા માંડે છે, વિકાસ થાય છે. ત્યાં પર પદાર્થ પ્રત્યે પર પદાર્થના કાયર કરવા માટે રાગ દ્વેષ મોહથી ખેંચાય છે ત્યારે એના ગુણ બિડાય છે, જ્ઞાનાદી એના ગુંડાઈ જાય છે, અને એ ગુણોને ખીલવવાની કળા એ છે કે એ બાજુનું આકર્ષણ બંધ થઈ રહે, પોતે પોતામાં પોતાના સ્વરૂપ આરાધનમાં રહે, પોતાને ઓળખીને પોતાને સ્વીકારે, પોતાને વેદે પોતાને અનુભવે, તો એ પોતાના અનુગુણોને ખીલવાની કળા છે. કહે છે કે એક પર્યાય ને જ્યાં બીજી પર્યાયની સહાય નથી ત્યાં કોઈ એક રજકણને કે એક વાળને પણ ચોરી શકાય એ વાત તો ક્યાં રહી? એક વાળ ચોરવાની તો શું વાત, હું કાંઈ કોઈનું લઈ જઈ શકતો નથી, પણ મેં આટલું બધું ભેગું કર્યું ને, રડી રડીને આટલું ભેગું કર્યું, સાચી વાત છે. ગુરુદેવ કહેતા કે એ માન્યતા મૂંઢ મિથ્યા દ્રષ્ટિ છે, એ માન્યતા છે એ મૂંઢ મિથ્યા દ્રષ્ટિ છે. મેં આટલા આટલા કામ કર્યા એમ માને એને મૂંઢ ને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. પ્રવચન રત્નાકરના ભાગે બીજા ભાગની વાત છે. આત્માના અનંતા ગુણની પર્યાયમાં એક પર્યાયને બીજી પર્યાય સહાયક નથી. આખા દ્રવ્યની પર્યાયને તો બીજી પર્યાય સહાયક નથી, પણ એક ગુણની પર્યાયમાં પણ જ્ઞાન ગુણની એક પર્યાય, શ્રદ્ધા ગુણની એક પર્યાય એને બીજી પર્યાયને સહાયક નથી. પછી કોઈ વાત રહેતી નથી. બીજો ભાગ પણ આવું નક્કી કરવાનું જીભ ને ફુરસદ ક્યાં છે? એના ભાનના આત્મા ચૈતન્ય બિંબ છે અને શરીર તો એક માટીનો પિંડ છે, જળ દૂરનો. એના ભાન વિના દયા દાન વ્રતાદિ કરે અને એ પુણ્યના ફળમાં સ્વર્ગાદિ મળે કે આ ધૂળની ધૂળની કરોડ બે કરોડની શેઠાઈ મળે, શેઠાઈ મળે એમ ન કહ્યું, ધૂળની શેઠાઈ મળે એમ કેટલી એને નજરમાં એ વાત હલકી છે કે ધૂળની શેઠાઈ પડે, કરોડ બે કરોડ કરોડપતિ આય તો માણસ કઈ ગંદલિયા થાય છે, એટલે ધૂળની શેઠાઈ પડે. એ ધૂળના શેઠિયા વૈભવના મદમાં બહુ ધોકા મારતા છે, ધૂળના શેઠિયા વૈભવના પદમાં મદમાં પાછા મરીને હેઠે નર્ક નિગુંજમાં જાય. મોટા મોટા કારખાના કરે, મોટા મોટા આરંભ સમારંભ કરે, ત્યારે તો વાત મૂકી ગયો, પરદેશ સાથેના વેપાર થઈ ગયા, પાણીપરીમાં ફેરફાર થઈ ગયા, રહેણીકરણીમાં ફેરફાર થઈ ગયા, અમે કાંઈ નથી કરતા પણ હવે એને જમાડવા તો પડે, કાર્ડમાં હોટલમાં એ તારા ઘરના રસોડામાં ન રંધાણું, પણ તે પીરસાયું એ તારા ઘરના રસોડામાં રંધાયું. આમ છે ચાલ્યા જાય, આમ ચક્કર ચાલ્યા કરે છે. કહે છે કે ભગવાન સચ્ચિદાનંદ આત્મા અને રાગ તથા શરીર થી ભિન્ન ચીજ છે, એ કોઈ પણ રીતે એક થતા નથી એમ સર્વજ્ઞને દેખ્યું છે. ક્યારે જળ ચૈતન્ય એક થતા નથી. માટે હે અજ્ઞાની, તું પરગ્રહને એકપણે માનવું છોડી દે. આ પહેલી વાત છે. આત્માના અનંત ગુણની પર્યાયમાં એક પર્યાયને બીજી પર્યાય સહાયક નથી. એક ગુણની એક સમયની એક અવસ્થાને તે જ ગુણની બીજી અવસ્થા મદદ કરતી નથી, પહોંચી મળતી નથી, પ્રાપ્ત થતી નથી કે કાંઈ એમાં કામ આવતી નથી. કેમ કે એક અવસ્થા વ્યય થઈ ગઈ, એનો અભાવ થઈ ગયો. એ શું કરે બીજી અવસ્થાને? બીજી અવસ્થા જ્યારે વિદ્યમાન થઈ ત્યારે પૂર્વની અવસ્થાનો અભાવ છે. કોઈ બે એક ગુણની કે એક પદાર્થની બે અવસ્થા એક સાથે હોય નહીં. ત્યારે ક્રમે જ પરિણમે છે, ક્રમવર્તી પરિણામ છે, ક્રમવર્તી ભાવ છે. પર્યાય પર્યાયની યોગ્યતાથી, સમય સમયની પર્યાય પર્યાયની યોગ્યતાથી, તેના ષટકારકથી સ્વતંત્ર પરિણમે છે. એક પર્યાયના ષટકારક બીજી પર્યાયના ષટકારક નથી. ષટકારક એટલે પર્યાયને કરનારા, તે કારક એટલે કરનાર, એને કારક કહે છે. ગુણવાચી નામ છે. કરે તેને કારક કહીએ. કરતા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ એવા છ કારક છે. એક પર્યાય રૂપી કાર્ય થાય છે એમાં છ કારકોનું કાર્ય છે. એક પર્યાયને છ કારકો છે, છ કારકો મળીને આ એક કાર્ય કરે છે. એમ કહે છે કે એક પર્યાયને તેના સ્વતંત્ર ષટકારક છે, તે બીજી પર્યાયના ષટકારક નથી. તો પછી બીજા પદાર્થના ની પર્યાયના ષટકારક એ વાત તો ક્યાંય નથી. હવે કર્મના ઉદયથી આત્માને કાંઈ થાય કે ન થાય એના ષટકારક ને આના ષટકારક ને કાંઈ લેવા દેવા નથી. એના ષટકારક જળ છે, આના ષટકારક ચૈતન્ય છે. ચૈતન્યના ષટકારક જળમાં નથી, જળના ષટકારક ચૈતન્યમાં નથી. એનો અર્થ એ થયો કે એક સમયની પર્યાય બીજી સમય બીજા સમયની પર્યાયને બીજી પર્યાયને સહાયક નથી. તો તારી તારી પણ કોઈ અવસ્થા સામે જોવાનું ન રહ્યું. ભૂતકાળમાં આમ થયું હતું ને, અત્યાર સુધી તો ધ્યાન ન દીધું ને, અત્યાર સુધી તો અજ્ઞાન રહ્યું ને, અત્યાર સુધી તો મિથ્યાતો રહ્યું ને, અત્યાર સુધી તો રાગ દ્વેષ કર્યા ને, એ કાંઈ નહીં. તારું નિજ કાર્ય કરવા માટે આ ક્ષણે આ સમયે તું પૂરો સ્વતંત્ર છો. આમ બધી વાત છે. તને કોઈ પૂર્વનું બંધન આ પર્યાયના પુરુષાર્થને કરવામાં રોક નથી. આવી સ્વતંત્રતા રાખી. પર્યાય પર્યાયની યોગ્યતાથી તે સમયની સત્કારક છે તે સમયના સત્કારક થી સ્વતંત્ર પરિણમે છે, બિલકુલ સ્વતંત્ર પરિણમે છે. કોઈ જીવને સમ્યક દર્શન થાય છે, દ્રષ્ટાંત લઈએ ત્યારે એને સમ્યક દર્શન થાય છે ત્યારે એનો સમ્યક પુરુષાર્થ એના પોતાના સ્વરૂપમાં કાર્યગત કામ કરે છે, કાર્યગત થયો છે, કાર્ય કરી રહ્યો છે, બરાબર છે. તો એ પહેલાના સમયે એ મિથ્યા દ્રષ્ટિથી હતો, જ્યારે એ પહેલા સમયે સમ્યક દ્રષ્ટિ થયો ત્યારે એની પૂર્વ સમયે મિથ્યા દ્રષ્ટિ હતો. તો મિથ્યા દ્રષ્ટિ હતો એ પૂર્વ સમયની મિથ્યા દર્શનની પર્યાયની મદદથી સમ્યક દ્રષ્ટિ થયો, બિલકુલ નહીં. તદ્દન સ્વતંત્ર છે, એ તદ્દન સ્વતંત્ર છે, એનું જ્ઞાન પણ એને ત્યારે જ થાય છે. આ સમયે પુરુષાર્થનો જે ઉછાળો મારા સ્વરૂપ ઉપર ગયો, ઉછળીને પુરુષાર્થ આનંદ કંદ ઉપર જાય છે અને આનંદનો અનુભવ થાય છે, ત્યારે તે કાળે મારું કાય મેં સ્વતંત્ર કર્યું હતું, કોઈની મદદ વિના સ્વતંત્ર કર્યું હતું. અનાદિનું મિથ્યા દર્શન હતું તો પણ કોઈની મદદ વિના મેં સ્વતંત્ર કર્યું હતું, એનું એને પોતાના તે સમયના સ્વતંત્ર કાર્યનો અનુભવ થાય છે. ત્યારે એને એક સમયની પર્યાયની જો સ્વતંત્રતા અનુભવાય છે તો આખા દ્રવ્યની બેહદ સ્વતંત્રતા કેટલી એ પણ એના અનુભવમાં આવી જાય છે. જેમ આત્મા જ્ઞાન સ્વભાવી છે એમ આત્મા સ્વતંત્ર સ્વભાવી છે, સ્વાધીન સ્વભાવી છે. કોઈને આધીન પરાધીન થઈને રહેવું કે પરાધીન થઈને કાર્ય કરવું, પરાધીન થઈને કરવું કે પરાધીન થઈને જીવવું, એ આત્માના સ્વરૂપની બહાર નીકળી છે, સ્વરૂપમાં એ વાત છે નથી. અનાજ પાણીથી જીવતો નથી, શરીરથી જીવતો નથી, શ્વાસોશ્વાસથી જીવતો નથી, આયુષથી જીવતો, પછી બીજા કોઈ સાધનો અનુકૂળતાના સાધનોથી જીવે છે, એ વાત તો આત્માની સ્વતંત્રતાનું ખૂન કરનારા. એટલી સ્વતંત્રતા એક પર્યાયની સ્વતંત્રતાના સિદ્ધાંતથી આખું દ્રવ પરિપૂર્ણ સ્વતંત્ર છે, અમર્યાદ સ્વતંત્ર છે, એ વાત એની અંદર સ્થાપી હતી. પર્યાય પર્યાયની યોગ્યતાથી ષટકારથી સ્વતંત્ર પરિણમે છે. મુનિઓ જંગલમાં નિશંક નિર્ભય રહે છે, અસંગ દશામાં રહે છે, એનું શું કારણ છે કે અંદરમાં એને જે આધાર છે આવા નિરાલંબ નિરપેક્ષ આત્મદ્રવ્યનો આધાર છે. મને કોઈની આવશ્યકતા નથી, કોઈના વિના અત્યારે જ હું પરિપૂર્ણ છું. એવા પરિપૂર્ણ સ્વરૂપમાં સ્થિરતા જેણે પ્રગટ કરી એને મુનિ દશા પ્રગટ કરી. સાધક થઈને અસ્થિરતા હોય ત્યાં સુધી ચોથું પાંચમું ગુણ સ્થાન જોઈએ છે અને સ્થિરતા આવતા છઠ્ઠું સાતમું ગુણ સ્થાન પ્રગટ થાય છે. આટલી વાત છે. શ્રદ્ધા જ્ઞાન તો ચારે ગુણ સ્થાનમાં છે, ચાર પાંચ છ સાત બધામાં, પણ સ્થિરતા છઠ્ઠા સાતમામાં છે અને અસ્થિરતા ચોથા પાંચમામાં છે. એ કેમ રહી શકે છે? જંગલમાં રહેવામાં કાંઈ વિકલ્પ નથી, કોઈ જાતનો વિકલ્પ નથી, એનું શું કારણ છે? વિકલ્પ નથી ત્યારે તો ધ્યાન જામે છે, વિકલ્પ વાળાને તો ધ્યાન જામે, નિર્વિકલ્પ ધ્યાનમાં રહી શકે છે. એનું કારણ છે કે એ બધી બહારની અનુકૂળતા પ્રતિકૂળતાઓનો હિસાબ કિતાબ ખલાસ થઈ ગયો છે. જીવિત કે મરણે નહીં જીવના અધિકતા, શત્રુ મિત્રે શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સંદર્શિતા, સંદર્શિતાનો બોલ લીધો છે. સંદર્શિતા એટલે વિવેક થયો એમની, સંદર્શિતા એટલે અનુ જ્ઞાન ને અન્ય સર્વ સમસ્ત જ્ઞેય એટલું એમ. શત્રુ મિત્ર વર્તે પણ સંદર્શિતા, માન અપમાને પણ સમાન ગો, એને પણ કોઈ ભેદ નથી. જીવિત કે મરણે નહીં ગુણા ગીતા. જીવનનો આયુષ ચાલતું, આયુષ બંધ પૂરું થાવ મારે કોઈ ભાવ મોક્ષે પણ શુદ્ધ વર્તે. ભાવ મોક્ષની પણ મારે હવે ગણતરી નથી. મારા પરિપૂર્ણ સ્વરૂપમાં એ કોઈ ગણતરીને કલાખા હવે લાગુ પડતા આવી સ્થિરતા જામે છે. એને મુનિદશા કહેવામાં આવે. એ મુનિદશાની ભાવનાનું પદ છે, અપૂર્વ અવસર છે. મુનિદશાની ભાવના છે. ગ્રહસ્થિમાં રહેલા સમ્યક દ્રષ્ટિ મહાત્માને મુનિની ભાવના કેવી હોય, મુનિદશાની ભાવના કેવી હોય એનો આ નમૂનો છે. અપૂર્વ અવસર પદ છે. કે છે કે અવો આ તો જૈન દર્શનના પેટની સ્વતંત્રતાની મૂળ વાત છે. અત્યારે તો જૈન દર્શનના નામે ગપ્પા ચાલવા લાગ્યા છે. આનું આ કરે, આનું આ કરે, આનું આ કરે, આનાથી આ થાય ને આનાથી આ થાય. શાસ્ત્રો બીજાને તો ખબર નથી. જે લોકો દુનિયાદારીના વ્યવસાયમાં પડ્યા છે એને તો નામે જૈન હોય તો પણ એમના પૂર્વજોએ આ ચોપડામાં કેટલી સંપત્તિ ભરી છે એની સામું જોવાની દરકાર નથી. તેથી એને તો કાંઈ ખબર ન હોય. સવાલ સીધી વાત છે. પણ જેણે ખોલીને વાંચ્યું એને એમ કાઢ્યું કે આનાથી આમ થાય ને આનાથી કર્મના ઉદયથી જીવને રાગ દ્વેષ મોહનો વિભાવ થાય અને બીજાનું કાર્ય હું કરું, છેવટે બીજાની દયા હું પાડું, એવી જે દ્રષ્ટિફેરની જે વાત છે, જે જ્ઞાનીની મૂળ દ્રષ્ટિ, શાસ્ત્રની મૂળ દ્રષ્ટિ, એનાથી જે વિપરીત વાત છે એ ઉપજે એનું કારણ કે મૂળ દ્રષ્ટિકોણ હાથમાં આવ્યો, આ મુદ્દાની વાત છે. એટલે એમ કહે છે કે આ તો જૈન દર્શનના પેટની મૂળ વાત છે કે જે સ્વતંત્રતાની વાત છે. એક એક પદાર્થના, એક રજકણના, એક જીવના, એક એક ગુણની, એક એક સમયની પર્યાય તદ્દન સ્વતંત્ર છે એવી અપેક્ષા જ્યાં સુધી એને ન બેસે ત્યાં સુધી એને કોઈ સાપેક્ષતાનું જ્ઞાન સાચું છે એ વાત સાચી રહેતી. આમ છે, વસ્તુનું મૂળ જે નિરપેક્ષ સ્વરૂપ છે, વસ્તુ જે મૂળ નિરપેક્ષ તત્વ છે એના અસલ સ્વરૂપે જ્યાં સુધી જ્ઞાનમાં ન સમજાય ત્યાં સુધી એને લગતી અપેક્ષાઓ શું છે એ સમજાવવાનો પ્રશ્ન રહેતો નથી. અને દુઃખ એમાંથી ઉભું થયું છે. જે દુઃખ છે એમાંથી ઉભું થયું છે એ અજ્ઞાન છે કે એને અપેક્ષાવાળો જે સંબંધ છે એને સાચો સંબંધ માન્યો છે. અપેક્ષિત સંબંધને, મર્યાદિત સંબંધને એને સાચો સંબંધ માન્યો છે. સાચો સંબંધ માન્યો છે એટલે કાયમી સંબંધ માન્યો છે. અને કાયમી સંબંધ કોઈનો ક્યાંય રહેતો નથી એ સીધી વાત છે. ત્યારે એમાંથી દુઃખનો જન્મ થાય છે. એની કલ્પનાથી દુઃખ ઉભો થાય છે, બીજું કાંઈ છે. એટલે આ મૂળ વાત છે જૈન દર્શનના ની સ્વતંત્રતાની. આ જે વાત છે ગુરુદેવ શ્રી એમ કહેતા કે અહીંયા તો સ્વતંત્રતાનો ઢંઢેરો પીટવામાં આવે. કેવો સુંદર લેતા, જેમ કોઈ કાયદો કરવામાં આવે ત્યારે એનો ઢંઢેરો પીટાય રાજની અંદર. ઢોલ પીટીને કેવું એનું નામ ઢંઢેરો, જોરથી કેવું એનું નામ.
કે આમ થશે આમ છે, બીજું કાંઈ એમાં ફેરફાર ચાલશે એમ સર્વજ્ઞ ભગવાને આ સ્વતંત્રતાનો ઢેરો કીધો છે. જો એ સ્વતંત્રતા ન બેસે, જીવને પોતાના દ્રઢ સ્વરૂપની ને પોતાના કાર્યરૂપ પર્યાયની સ્વતંત્રતા ન બેસે, તો એની પરાધીનતા મટવાનો કોઈ અવસર નથી ને કોઈ પ્રસંગ નથી. અને પરાધીનતામાં સ્વપ્ને પણ સુખ હોય એ વાત રહેતી અહીંથી બીજો સિદ્ધાંત છે. ત્યાં સુધી કે કોઈ દેવ ગુરુ શાસ્ત્રની પરાધીનતાનો સવાલ નથી, બીજાની પરાધીનતાનો સવાલ નથી, પણ જે વ્યવહારે પૂજનીય છે, વ્યવહારે ઉપાદી છે, વ્યવહારે આરાધન કરવા યોગ્ય છે એમ કહેવાય છે. અને જગતમાં અન્ય પદાર્થોની સરખામણીમાં જેની કોઈ બરાબરી કરી શકાય નહીં એવા એ ત્રણ પદ છે, તો પણ સ્વતંત્રતાનો જ્યાં વિષય ચાલે છે ત્યાં કોઈની પરાધીનતાનો સ્વીકાર કરવામાં આવતો નથી. એવી આ સ્વતંત્રતાની મૂળ વાત છે અને એમાંથી વિતરાગતાનો નિર્દોષતાનો જન્મ થાય છે, એમાંથી સુખ શાંતિનો જન્મ થાય છે. બીજો કોઈ એમાં ઉપાય છે? ગુરુદેવજીએ આ વિષય જ્યારે જ્યારે સ્વતંત્રતાને નીકળતા ત્યારે બહુ ચર્ચતા હતા, એની ચર્ચા અનેક પડખેથી કરતા હતા. કેટલા દાખલા દલીલ દૃષ્ટાંત એની અંદર આપતા હતા. જો પદાર્થનું સ્વરૂપ સ્વતંત્ર, એક એક રજકણનું સ્વરૂપ સ્વતંત્ર છે, ક્યાંય કોઈને કોઈની સ્વતંત્રતા છે? આ વરસાદ અત્યારે આવે છે, ઘડીકમાં કાંઈ ન હોય એમાંથી અંધરાધાર વરસાદ ઉભો થઈ જાય અને ઘટાટોપ જાય હોય કે હમણાં તૂટી પડશે, પાણી પાણી કરી નાખશે ને એક છાંટો પડ્યા ગયા ક્યાંનું ક્યાં બધું ઉડી ગયું ખબર પડે નહીં. એક પરમાણુની સ્વતંત્રતા છે, એ પરમાણુની એક એક પર્યાયની જ્યાં સ્વતંત્રતા છે ત્યાં આ જીવ સ્કંધોના સ્કંધ મોટા સંયોગો ફેરવવા માગે છે એ અનંત આકુલતાનું કારણ થાય છે. બીજું કાંઈ થતું એ કાર્ય તો નહીં કરી શકે, પણ એ કાર્ય કરવાની અનંત આકુલતા મિથ્યાત્વના પરિણામમાં છે. એ કાર્ય સ્વતંત્રપણે થતું નહીં થતું એમ હોવાથી એનું સમાધાન ન થાય એની અસમાધાનની પણ અનંત આપતા. અને જેને કરવાનું માન્યું એ ભોગવવાનું માન્યા વિના રહેશે. જે કરવા ધારે છે તે ભોગવવા ધારે છે, એ ભોગવવાની ઈચ્છાઓની અનંત આપતા, એની પ્રાપ્તિ અપ્રાપ્તિની અનંત આપતા. આખી ભૂતાવળ સ્વતંત્રતાને નહીં સ્વીકારવામાંથી ઊભી થાય, એટલે મૂળ વાત પાયાની સિદ્ધાંત છે.